તારીખ 17/12/1995, શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક 689, 148 અને 76 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 524.
પરમાર્થની વૃત્તિમાં પ્રતિપ્રેરણા થાય છે. બહુ ભાગ જીવોને તો એની પણ અસર થતી નથી. આગળ એ વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ આપે છે કે મૃત્યુ ભય હોત તો પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તો પણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે તેટલા ન થાત. અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદ સહિત વર્તત. શું કહ્યું કે નિયમિત રીતે જો, નિશ્ચિત રીતે જો મૃત્યુ આવતું હોત તો એ પહેલાં લોકો પ્રમાદ કરત. સારું છે કે એની અનિયમિતતા અથવા અનિશ્ચિતતા વર્તે છે એ પણ સારું છે, કે જેથી વિચારવાન જીવ છે એ વિષયમાં પ્રમાદ કર્યા વિના એમ વિચારીને કે ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે, આપણી પૂર્વ તૈયારી તો અત્યારથી જ હોવી જોઈએ. એક સેકન્ડ પછી શું થશે તેની કોઈને ખબર નથી. એટલે વધારે જે વિચારવાન જીવોની સંખ્યા છે એમાં અનિશ્ચિતપણું પણ એક નિમિત્ત છે, મૃત્યુનું અનિયમિતપણું પણ નિમિત્ત છે. મૃત્યુનું અવશ્ય આવવું દેખીને તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને પરમાર્થ વિચારવામાં અપ્રમુખપણું જ હિતકારી લાગ્યું. વિચારવાન જીવોને આટલા આટલા કારણોથી કે મૃત્યુ અવશ્ય આવવાનું છે, ગમે ત્યારે ઓચિંતું પણ આવી શકે છે અને ગમે ત્યારે આવે ત્યારે કોઈ રક્ષણ આપી શકશે નહીં, એવી પરિસ્થિતિ જોઈને પરમાર્થનો એટલે આત્મકલ્યાણનો વિચાર કરવામાં વિચારવાન જીવોને હિતકારીપણું લાગ્યું અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. અને જેટલો સંગ માયાથી, મમતાથી, પોતાપણાથી કરવામાં આવે છે તે આ જીવને દુઃખનું કારણ છે, અહિતનું કારણ છે એમ પણ વિચારવાન જીવોને લાગ્યું. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિસંદેહ સત્ય છે, ત્રણેય કાળે સત્ય છે, એ નિશ્ચય તો બરાબર છે, યથાર્થ છે, ત્રણેય કાળે યથાર્થ છે. મૂર્છાભાવનો ખેદ ત્યાગીને અસંગભાવ પ્રત્યે ખેદ વિચારવાનને કર્તવ્ય છે. આ પ્રસંગે દેહ છૂટ્યો છે એમ સુંદરલાલભાઈ મુમુક્ષુનો, તો મૂર્છાભાવનો ખેદ કરવા યોગ્ય તો નથી. શું પણ જો વૈરાગ્ય કરવો હોય તો અસંગપણાનો વૈરાગ્ય કરવા યોગ્ય છે. જો આ સંસારને વિશે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત, તો પંચ વિષયના સુખ સાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહોતું એવા શ્રી ઋષભદેવાદિ પરમ પુરુષો અને ભરતાદિ ચક્રવર્તી આદિઓ તેઓ સાકારણે ત્યાગ કરત અને એકાંત અસંગપણું સાકારણે ભજત. શું છે જે ભરત આદિ ચક્રવર્તી કે ઋષભદેવ ભગવાન જેવા મહાપુરુષ થયા એમણે સંસારનો ત્યાગ કર્યો અસંગ દશા ધારણ કરી એ એમનો પરમ વિવેક છે. એમને ક્યાં ખામી હતી? અત્યારે તો એટલા પુણ્ય કોઈના દેખાતા નથી, એવા એ પુણશાળી જીવો હતા. છતાં પણ એમણે સર્વસંગ પરિત્યાગ કરીને અસંગપણું ધારણ કર્યું, એ કેમ કર્યું? એ વાત નિશ્ચિત છે કે આ આયુષ પૂરું થશે, મૃત્યુ આવશે, અને એ સ્પષ્ટપણે જોવામાં આવે છે. એ રોજ એ જોવામાં આવે છે. એ પ્રસંગ તો રોજ જોવામાં આવે છે. આજે પેપરમાં અખબારમાં તો મૃત્યુ નોંધની કોલમ આવે છે રોજ. લોકો નજર ફેરવી જાય છે કે ભાઈ કોઈ સગા સંબંધી હોય તો આપણે જરા ખ્યાલ કરી લઈએ. રોજ ખબર પડે છે એ વાત. પણ એ પ્રસંગ અનિવાર્ય છે અને અશરણપણું છે એનું. તેથી ભલે કાંઈ સુખ સાધનની ખામી નહોતી તો પણ એમણે એ પ્રકારના સંયોગોનું મમત્વ ત્યાગી દીધું. સંસાર ત્યાગ કર્યો એટલે સંયોગોનું મમત્વનો ત્યાગ કર્યો. ભાવે મમત્વનો ત્યાગ કર્યો તો દ્રવ્ય પણ એનો ત્યાગ કર્યો. પહેલાં ભાવમાં આવે છે ને પછી એ જ ભાવ જ્યારે દ્રઢીભૂત થાય છે ત્યારે એ દ્રવ્યથી પણ જોવામાં આવે છે. હે આર્ય માણિકચંદ આદિ હવે સંબોધન કરે છે, જેને પુત્રનો વિયોગ થયો તો એને કહે છે કે યથાર્થ વિચારના ઓછાપણાને લીધે તમને દુઃખ થતું હશે, તો જેટલું દુઃખ થાય છે એટલું યથાર્થ વિચારનું ઓછાપણું છે. સર્વથા તમે અવિચારી છો એમ ન કહ્યું, પણ યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદી ભાવની કલ્પના અને મૂર્છાને લીધે, એ જીવ તમારો પુત્ર હતો એવી તમે કલ્પના કરી હતી અને આત્માને ભૂલીને મૂર્છા પણ કરી હતી. તમને કાંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે? તમારી યોગ્યતા જોઈને થોડું તમને વધારે ખેદ થાય, કેમકે યુવાન પુત્ર અલ્પ બીમારીમાં ચાલ્યો ગયો, તો તમને દુઃખ થવાનો સંભવ છે. તો પણ એવી સ્થિતિ છે, તો પણ હવે એમ કહે છે, તો પણ તે ખેદનું બેયને કાંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી તમને કે તમારા પત્નીને કોઈને એ ખેદ કરવાથી કોઈ હિત થવાનું નથી, જરા પણ લાભ નહીં થાય. હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, એ સંગ છે એનાથી મારો આત્મા અસંગ છે. પુત્રના સંગથી મારો આત્મા તો અસંગ છે એવું અસંગપણું આત્માનું વિચારીને થતો ખેદ યથાશક્તિ વિચારથી, એવા વિચારમાં જેટલી શક્તિ બળ મળે, શક્તિ એટલે વિચાર બળથી એ ખેદને સમાવવો, ત્યાં જ્ઞાની પુરુષના વચનામૃતથી એ સંબંધી વૈરાગ્યના જ્ઞાની પુરુષના વચનામૃતથી એ ખેદને ઉપશાંત કરવો, તથા સાધુ પુરુષના આશ્રયથી જ્ઞાની પુરુષ મળે તો એના સંગમાં એના આશ્રયમાં જઈને અથવા સત્સમાગમ કરીને અને વીરતીથી ઉપશાંત કરવો. વીરતી એટલે નિરસપણું લાવીને, ઉદયમાં નિરસપણું લાવીને એ ખેદને શાંત કરવો, એ જ કર્તવ્ય છે. આટલા આટલા પ્રકારે એ ખેદને સમાવવો, શાંત કરવો, એ જ કર્તવ્ય છે. ખરી વાત તો એ છે કે જીવ સંસારના સંબંધને ખરો સંબંધ, સાચો સંબંધ માને છે, એની કલ્પનાને એ વાસ્તવિકતા માને છે, એટલે દુઃખી થાય છે. દુઃખી થયા વિના રહેશે નહીં. એ કલ્પના છોડી દેવા યોગ્ય છે. આ મારા ફલાણો કે ફલાણો એમ એ કલ્પના છોડી દેવા યોગ્ય છે. જગતના જીવ છે, પરિભ્રમણ કરતા એવા જીવો પ્રારબ્ધને કારણે સંયોગરૂપ યોગાનુયોગે હોય છે, સૌ પોતાની યોગ્યતા પણ પરિણમે છે અને સૌ પોતાની મુદત પૂરી કરીને પાછા પોતાના કર્મના ફળ ભોગવવા માટે દૂર દૂર ચાલ્યા જશે. એમાં બીજું કાંઈ કોઈને કોઈ પકડી રાખી શકે એવી વ્યવસ્થા છે નહીં. ગમે એટલું મમત્વ હોય તો પણ એ સંયોગ ટકી શકે એવી કોઈ વ્યવસ્થા છે નહીં. હા, કલ્પના કે કારણે મમત્વ હોતા હૈ. કારણ કાર્ય મેં તો કલ્પના કારણ હૈ, મમત્વ ઉસકા ફલ હૈ, ઉસકા ફલ દુઃખ હૈ. કદાચ સાથે જ રહેવું હોય તો મમત્વ છોડીને રહી શકાશે સાદી અનંતકાળ સિદ્ધાલયમાં. સાથે રહેવાનો ભાવ હોય તો મમત્વ છોડીને સિદ્ધાલયમાં સાથે રહી શકાય છે. બાકી સંસારમાં સાથે રહેવાની કોઈ વ્યવસ્થા નથી, સંસારીઓને નથી. સારી વાત છે. એ 600 ને નિવાસી પૂરો થયો. પાંચેક દિવસ પહેલા પત્ર મળ્યું, અંબાલાલ ભાઈ ઉપરનો પત્ર છે. પાંચેક દિવસ પહેલા પત્ર મળ્યું, જે પત્રમાં લક્ષ્મી આદિકની વિચિત્ર દશા વર્ણવી છે તે એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંઘને આરાધશે અથવા પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો ઈચ્છિત સિદ્ધિને પામશે, આ નિસંશય છે. લક્ષ્મી સંધિ કરી છે, લક્ષ્મી આદિક એને લક્ષ્મી આદિક કહે છે. એટલે લક્ષ્મી આદિકની વિચિત્ર દશા શું છે? કોઈ કોઈ પ્રમાણિક છે અને નિર્ધન છે, કોઈ અપ્રમાણિક છે અને શ્રીમંત છે, કોઈ ગુણવાન છે અને નિર્ધન છે, કોઈ અવગુણી છે અને પૈસાવાળો છે, કોઈ બુદ્ધિવાળો છે અને નિર્ધન છે, કોઈ મૂર્ખ છે અને પૈસાવાળો છે. વિચિત્ર દશા છે લક્ષ્મીની દશા. ઘણી નવાઈ લાગે કે ભાઈ આનામાં કાંઈ બુદ્ધિ મળી નથી, હાવ બુદ્ધિ વગરનો માણસ છે અને આટલા બધું કમાણી ક્યાંથી એને? અને કંઈક બુદ્ધિવાળા છે બા ખાય છે. એટલે એ જે વિચિત્ર દશા વર્ણવી છે એવો એક એવો પત્ર મળ્યો છે પાંચેક દિવસ પહેલાં. અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને, આ પ્રકારના ફેરવી ફેરવીને અનેક વિચારો પાલટી પાલટીને એટલે ફેરવી ફેરવીને, આત્મા જ્યારે સ્વરૂપમાં એકત્વ બુદ્ધિ પામી અને મહાત્માના સંઘને આરાધશે, ઉપાદાનને નિમિત્ત બે લીધા છે, ઉપાદાનમાં પોતાના સ્વરૂપનું એકત્વ પામે અને બહારમાં મહા સત્સંગને પામે અથવા પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે એવી કોઈ પરિસ્થિતિ એવા કોઈ સ્મરણને, તો ઈચ્છિત સિદ્ધિને પામશે એટલે શાંતિને પામશે. આ નિસંશય છે. વિગતપૂર્વક પત્ર લખી શકું એવી દશા રહેતી નથી. આ છે આસો મહિનાનો 23મા વર્ષનો પત્ર છે એટલે સમ્યક દર્શન પામવાની બહુ સમીપના પરિણામો છે એટલે વિશેષપણે પત્ર લખવાની દશા નથી, રહેતી નથી દશા, એનો ઉલ્લેખ કર્યો છે. આ પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો એટલે શું છે કે આત્મા પૂર્વના સ્મરણમાં તો પૂર્વમાં તો પરિભ્રમણ કર્યું છે, બીજું તો કાંઈ પૂર્વમાં નથી. એનું સ્મરણ કરે તો વૈરાગ્ય આવે. સ્પષ્ટ નથી થતું. સ્મરણ નહીં તો સંસ્કાર હોય એમાં તો સ્મરણ ન હોય તો પણ એ તો સંસ્કારને કારણે પામે. પોતાને ખબર એ ન હોય કે પૂર્વે મને સંસ્કાર પડ્યા છે, પામી જાય. 76મો પત્ર ને પાનું 194. સત્સંગનું તો મહત્વ ઘણું છે. એટલે જે બે વાત લીધી ને કે કાં તો એકત્વ પામે તો એ ઉપાદાનથી વાત છે, મહાત્માનો સંઘ છે એ રીતે સત્સંગ છે. બાવીસમા વર્ષે આ પત્ર બહુ સરસ લખાયેલો છે અને આ વચનો પણ એમના પ્રસિદ્ધ છે. 22મા વર્ષના આ વચનો ઘણા પ્રસિદ્ધ છે. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. દસ્તાવેજ કરી ગયા છે, દસ્તાવેજ સહી કરીને ગયા છે કે તું કાંઈ માથાકૂટમાં ઉતરમાં બુદ્ધિ બહુ ચલાવે ને એને માથાકૂટ કહે છે. આમાં એક સત્પુરુષને શોધને બીજું કાંઈ શોધમાં, અને એક માત્ર સત્પુરુષને શોધીને એટલે એટલી બુદ્ધિ ચલા કે હું ભવરોગી છું, અનંતકાળમાં ભવરોગ મને લાગુ પડેલો છે અને એના ડૉક્ટર એક સત્પુરુષ છે, આ કાળમાં તો બીજા કોઈ છે કેમ કે સર્વજ્ઞ અને નિગ્રંથ ગુરુ તો મળે એમ દેખાતું નથી. તો એટલી બુદ્ધિ ચલાવે ત્યારે વર્તમાનમાં કે જો કોઈ મને સત્પુરુષ મળે તો મારે હવે બીજું કાંઈ ગોતવાની જરૂર નથી. સર્વભાવ અર્પણ કરી દઈને હું તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, એ જેમ કેમ વર્ત્યો જા ને તારો ભાવ મૂકી દે, મારા સર્વભાવ પ્રકૃતિ આદિ પણ એના ચરણ કમળમાં સમર્પણ કરી દે. શું પ્રતિબંધના ભાવો અને પ્રકૃતિના ભાવો એના ચરણ કમળમાં અર્પણ કરી દે. હવે તમે શરણમ, તમે એક જ શરણ છો મને, બીજી મને કોઈ એવું શરણ નથી, તમારું એકનું શરણ છે. તમે જેમ જો એમ મારે કરતું છે, મારે મારે મારી ઈચ્છા, મારો કોઈ વિકલ્પ કોઈ શરત, અનકન્ડિશનલ. આ સ્થિતિમાં તું આવી જા અને પછી તારો તને મોક્ષ ન મળે એ કદી બનવાનું નથી, તારા મોક્ષ ગેરેન્ટેડ છે. કેટલો સરસ સંક્ષેપ લીધો છે. બાકી તો ભૂલવાના સ્થાન ઘણા છે. એક સત્પુરુષના ચરણ કમળમાં આવી જાય તો એને ભૂલે તો પણ એ બચી જાય, બહુ ભાગ તો ભૂલે નહીં અને ભૂલે તો પણ બચી જાય. બહુ ટૂંકામાં રસ્તો એવો સરસ બતાવી દીધો, એકદમ સેફગાર્ડ થઈ જાય. હવે સત્પુરુષ કોણ હોય છે, કેવા હોય છે એની વ્યાખ્યા કરે છે. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. હું ઉપયોગનો અર્થ અહીંયા શું થાય છે, સુધો ઉપયોગ છે એમ નથી લેવું. સત્પુરુષ એ જ કે રાત્રિ દિવસ જેને આત્મ સ્વરૂપની સાવધાની છે, આત્મ જાગૃતિ છે, અને એવી નિષ્દિન જેની નિરંતર પરિણતિ છે એ સત્પુરુષ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, એટલે કે એના કથન પછી તું શાસ્ત્રને ગોતીશ નહીં. આપણે તો આવી વાત કોઈ દી સાંભળી નહોતી. આપણે સત્પુરુષ આવી વાત કરે છે, આ કાંઈ આપણને આપણે તો પહેલાં સાંભળી નહોતી ને કાંઈ શાસ્ત્રમાં વાંચીએ નથી, આવું તો કાંઈ હતું હશે એવો તર્ક કદી કરીશ નહીં. પણ ભલે શાસ્ત્રમાં ન મળે ને ત્યાં સાંભળ્યું ન હોય, તારા અનુભવમાં આવી વાત હશે, કેમ કે અનુભવી પુરુષ છે, અનુભવની વાત કરી દેશે. તારા અનુભવમાં આમ થાય, આમ ન થાય તો આમ થાય, તને આમ નહીં થાય તો તને આમ થશે. હા, અનુભવમાં આવે એનું મનું કથન છે. તારા અનુભવને તું નહીં સમજ એટલો એ સમજતા હશે, તારા અનુભવની વાત કરી દેશે કે જો આમ થાય, આમ થાય છે. હા, છતાં અનુભવમાં આવે તેવું એનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી, બહારની વાત ન લીધી. બહારમાં તો વ્યાપાર ધંધો કુટુંબ પરિવાર, એટલે બહારમાં સ્પૃહા નથી એમ નહીં દેખાય, પણ અંતરંગમાં નિષ્ફળ થઈ ગયા છે. એને તો કે મુમુક્ષુની ભૂમિકામાં જ નિષ્ફળતા ઘણી આવે છે. મારે કાંઈ જોઈતું નથી એ બહુ મોટી નિષ્ફળતા છે. આ જગતમાંથી મારે કાંઈ જોઈતું નથી એ નિષ્ફળતાથી તો મુમુક્ષુતા આગળ વધે છે, પછી જ્ઞાની થાય છે. એટલે જ્ઞાની નિષ્ફળ હોય છે એ સમજાવવાની જરૂર નથી, કેમ કે તો મુમુક્ષુતામાં નિષ્ફળ થઈ ગયો છે જગતથી, તો પછી જ્ઞાન દશા આવી છે. પણ એ એમના અંતરંગનો વિષય છે. બહારમાં તો ઉદયાદી ભાવોમાં પ્રવૃત્તિ વગેરે જોવામાં આવે છે. મિત્ર એમ કે પણ હવે આ ભરતને બાહુબલી સગા ભાઈઓ થઈને રાજ માટે લડ્યા અને સ્પૃહા નથી એમ કેમ માનવું? ઠીક હે, જરાક કઠણ પડે એવી વાત છે. પણ અંદરથી તો એવું જ હોય છે, બહારથી જરાક એવું પણ વિચિત્ર હોય છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બીજાને ન સમજાય એવી આચરણા હોવાથી જગતના જીવોને અથવા સામાન્ય મનુષ્યોને કે સામાન્ય મુમુક્ષુઓને ન સમજાય એવી આચરણા હોવાથી આચરણા એટલે પરિણમન, એને ગુપ્ત આચરણા કહેવામાં આવે છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કાંઈ કહ્યું જાય એમ નથી. સત્પુરુષના વિષયમાં તો બીજું કાંઈ સમજાવી શકાય એવું નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો પણ થનાર નથી. એકવાર તો તારે સત્પુરુષના શરણમાં આવવું પડશે, બીજા ગમે એટલા પ્રયત્નો કરને ફાંફા માર, પણ તારે મેળે તું પામી જાય એ વાતમાં કાંઈ માલ નથી. એ તો સત્પુરુષના ચરણમાં આવે છૂટકો છે. શું આ રીતે જ પામ્યા છે અને એ વાતનો ઉલ્લેખ એમણે 194 પત્રમાં કર્યો છે કે જ્ઞાન દશા અમને તેથી પ્રાપ્ત થઈ હતી. એટલે એમને ભૂતકાળ જાતિસ્મરણ જ્ઞાનથી યાદ હતો અને એ વાતનો એમણે ઉલ્લેખ કરેલો છે. એટલે જ આ ભાવમાં સત્પુરુષ ન મેળવવા છતાં પણ સત્પુરુષની અગત્યતા ઉપર એમણે ઘણી કલમ ચલાવી છે. બાકી તો કાંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ વચન પ્રમાણે ગણ લ્યો. શું કીધું? અનુભવ વચન છે મારું તો એમ કે છે. મારું આ અનુભવનું વચન છે એને તું પ્રમાણિક ગણ, એમાં શંકા કરીશ નહીં, એમાં બીજો તર્ક વિતર્ક કરીશ નહીં એમ છે. આ અનુભવ પ્રવચન પ્રમાણે ગણ વચન, અને પ્રવચન એટલે વિશેષ પ્રકારનું વચન, ખાસ વચન એને પ્રવચન કહે છે. હે, હા, પ્રવચન એટલે લેક્ચર નહીં. રૂઢિ અર્થમાં પ્રવચન એટલે આપણે લેક્ચર ગણીએ છીએ, અહીંયા એમ નથી. અનુભવ પ્રવચન એટલે અનુભવનું ખાસ વચન, પ્રવ એટલે ખાસ. પ્રમાણિક ગણ તું, માન્ય કરવા લાયક ગણ. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે. એ શેના ઉપરથી લીધું? પહેલું સંકેત લીધું અહીંયા 751માં પહેલું સંકેત કીધું છે. એ એમને વાત 22મા વર્ષની અંદરમાં છે. 8 વર્ષ પછી એ સ્પષ્ટ કરીને આત્મસિદ્ધિના ખુલાસામાં એ પત્ર લખેલો છે. પણ મૂળમાં એ વાત એમના જ્ઞાનમાં પહેલેથી છે કે જો સત્પુરુષને ઓળખે તો તેને રાજી રાજી કરવામાં, એટલે કે એ પ્રસન્ન રહે. રાજી એટલે એ પ્રસન્ન રહે એવું તું વર્તન કર. તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, એનો કોઈ પણ વિકલ્પ આવે તો એને આજ્ઞા. જ્ઞાની પુરુષ પ્રસન્ન એવી રીતે રહે કે જીવ પોતાની યોગ્યતા કેળવે તો. જેમ જેમ જીવ યોગ્યતા કેળવે તો જ્ઞાની પ્રસન્ન થાય, અને અયોગ્યતામાં આવે તો જ્ઞાની નારાજ થાય. ઠીક છે, એટલો રાગ દ્વેષ એને થાય. અરે રે, આ જીવને આવો કેમ ઉદય ભાવ થયો? એ મારથી વિરુદ્ધ જાય છે, એ પોતાના આત્માને પોતાના આત્માથી દૂર જાય છે, આવો કેમ ભાવ કરે છે? શું એ રીતે એની અપ્રસન્નતા છે. અને એ જો સન્માર્ગ તરફ આગળ વધે તો એને પ્રસન્નતા થાય છે. એ જ ભક્તિ છે, એ જ આજ્ઞાનું આરાધન છે. શું એ વાત બીજા એક પત્રમાં આવે છે, એ આજ્ઞાનું આરાધન છે. 825 છે. ગણતરી 885 પત્ર. મનસુખભાઈ દેવશ્રીભાઈ લીમડી. પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે. છે કે નહીં? પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ખાસ ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે. ઉત્તરોત્તર સદવર્તનરૂપ ગુણ છે, ગુણરૂપ સદવર્તન છે, એ જ ભક્તિ છે. ચરણ પ્રતિપત્તિ શાસ્ત્રીય શબ્દ છે એટલે કૌંસમાં એનો અર્થ કર્યો છે કે શુદ્ધ આચરણની ઉપાસના એ રૂપ જે શુદ્ધ શુદ્ધ સદવર્તન તે જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. શું? જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે એ આજ્ઞા જ ભક્તિ છે અને એને આજ્ઞા રૂચિરૂપ ભક્તિ કહેવામાં આવે છે, એને સંકિત કહેવામાં આવે છે. શુદ્ધ આચરણની ઉપાસના, આચરણ જો કે પરિણામો નીકળ્યો, દર્શનના ચારિત્રની ઉપાસના કરવી એ રૂપ જે શુદ્ધ વર્તન, પછી ભૂમિકા અનુસાર લઈ લેવું આચરણ. શું? અનુભવથી શિખામણ આપી એમ કહ્યું કે પ્રવચન વિશેષ વચન કીધું. ઠીક છે, તો એકાદ પોતાના અનુભવથી વાત કરે, અનુભવેલું માટે અનુભવ પ્રવચન કે છે. ઘણા શાસ્ત્રો અને વાક્યોનો અભ્યાસ કરતા પણ જો આ શાસ્ત્ર અભ્યાસીઓને સીધી વાત કરી છે કે ઘણા શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતા પણ જો જ્ઞાની પુરુષની એક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત, સુગમમાં સુગમ ઉપાય છે. અનુભવ પ્રવચન છે બધું, તેની સર્વ ઈચ્છાઓ પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં, તે કહે છે તે જ સત્ય માનવામાં આખી જિંદગી કહે છે. તો ચારાઠ ભાવમાં વિયોજાય, કારણ કે કાળ ઘણો વિપરીત છે, છતાં પણ જો પામી જાય તો ચારાઠ ભાવમાં નીકળી જાય ને પહેલું સંકેત હોય તો પંદર ભાવમાં જાય. હવે આ વાક્ય ઉપરથી કેટલાક બીજી રીતે પણ સંતોષ પામે છે એ તો ન થવું જોઈએ. તે એવી રીતે સંતોષ પામે છે કે આપણે તો કૃપાળુ દેવને માનીએ છીએ માટે હવે અને એમની ભક્તિ પણ કરીએ છીએ અને હવે આપણે બીજા કોઈ સત્પુરુષને શોધવાનું રહેતું નથી, એને શોધી નાખ્યા, શોધી લીધા, માની લીધા અને એના ચરણમાં આપણા મસ્તકને આપણે મૂકી દીધું કે હવે તારતોય તું અને ઉડાડતોય તું, માટે હવે આપણે પંદર ભાવથી વધારે નથી. એ સંતોષ એમ ન લેવાય. એ વાસ્તવિક સમર્પણ નથી, કલ્પના છે. અને સમર્પણ તો પ્રત્યક્ષ હોય એને થાય કે ન હોય એને થાય, પણ એ ફોટા પાસે એવી રીતે ઘણા એવી રીતે મનમાં કે જોરથી પણ બોલે પણ છે, હું તો તારા ચરણમાં આવી ગયો, હવે મારે કોઈ સત્પુરુષને શોધવાના રહેતા નથી, શું હવે તો તારે જ અમને તારવાના છે. રાજી તો પ્રત્યક્ષ હોય તો રે, પરોક્ષ હોય તો ક્યાં છે રાજી રહી. સ્વર્ગમાં બિરાજતા હોય ને અહીંયા એમના ફોટા પાસે કહે તો ત્યાં રાજી થઈ જાય એમ છે, કાંઈ એવું કાંઈ નથી. સંગમાં હોય એની વાત છે, અને પ્રત્યક્ષ હોય તો એમની ઈચ્છાને અનુસરે ને. પ્રત્યક્ષ હોય તો ઈચ્છાને અનુસરવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે? એ તો બધી ઘણી જગ્યાએથી નીકળે છે. એટલે એમાં શું છે કે એમને એમ તેને જ સત્ય માનવામાં, એટલે વચનની પ્રતીતિ 751માં આપ્ત પુરુષના વચનની પ્રતીતિ અને આજ્ઞાની અપૂર્વ રૂચિ એટલે એમની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, એ જ એમની આજ્ઞા છે. આજ્ઞાની અપૂર્વ રૂચિ જે કહે તે સીધું અમલીકરણમાં મૂકે, એ આજ્ઞાની અપૂર્વ રુચિ છે. જે કહે એના માટે એને સીધું અમલીકરણમાં મૂકે એ આજ્ઞાની અપૂર્વ રુચિ થઈ. અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ, ભક્તિ પણ સ્વચ્છંદ વાળી નહીં, પોતાને મળે આ સાધન કરવું અને ભક્તિ પણ કરવી અને સાધન પોતાને મળે કરવું, એ સ્વચ્છંદ, એ સ્વચ્છંદ સહિતની ભક્તિ છે, એ ખરી ભક્તિ નથી. પહેલું સ્વચ્છંદ સહિતની ભક્તિ, એ તો શું છે, ધર્મ સાધનમાં સત્પુરુષના આજ્ઞાને ન સમજીને અથવા અવગણીને અથવા દુર્લક્ષ કરીને પોતાની મતી કલ્પનાથી સાધન અપનાવવું, એ સ્વચ્છંદ છે. કેમ કે એને પોતાને ખબર નથી અત્યારે મારે શું કરવા યોગ્ય છે, એને ખબર નથી, આજ્ઞાએ ચાલવું એ જરૂરી છે. એવી વૃત્તિ જીવની થાય પુરુષને અનુસરવાની અથવા એમના કહેલા એમના માર્ગે જ ચાલવાની વૃત્તિ રહે, ત્યારે એને દર્શનનો એટલો ઘટે છે, એ ઘટવાના પ્રમાણને સંકેતનું બીજ, બીજનું બીજ પહેલું સંકેત કહેવામાં આવે છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી, પોતાનો મત આગને આગ્રહ છોડીને પોતાનો મત પણ છોડી દે અને પોતાનો આગ્રહ પણ છોડી દે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકેત તેને વાક્ય એને સંકેત કીધું. કેમ કે સંકેતનું પ્રત્યક્ષ કારણ છે, માટે એ બીજભૂત પ્રત્યક્ષ કારણ છે અને એ બીજભૂત ભૂલ જીવે કરી છે, એમ ન થાય તે બીજભૂત ભૂલ જીવે અત્યાર સુધી કરી છે, તેથી સર્વ ભૂલો થતી આવી છે અને પરિભ્રમણ હજી સુધી મીટ્યું નથી. કોઈ પણ સાધન કરે, કોઈ પણ ધર્મની પ્રવૃત્તિ કરે, એ ધર્મ સાધન થયું ને. પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, યાત્રા, દયા, દાન, જપ, તપ કોઈ બી કરે ને, યમ, નિયમ, સંયમ, હું બધું જે કાંઈ કરવું હોય, જેટલા ધર્મના બાહ્ય સાધન કહેવામાં આવે છે, બસ આ સત્પુરુષના ચરણ, સત્પુરુષના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જાય, એ બાકી રહી જાય છે. આજ્ઞાએ વર્તવું જોઈએ. બધા પહેલાના પૂર્વગ્રહો, મિસકોન્સેપ્ટ બધા છોડીને આજ્ઞાએ વર્તવું જોઈએ. ના, ત્યાં સંસ્કાર નથી પડતા, સંસ્કાર બીજા સંકેતમાં પડે છે. પણ ભલે સંસ્કાર ન પડે તો પણ સંસ્કાર પડવાનું કારણ આ છે, કારણ ઊભું થઈ જાય છે ત્યાં, એ પ્રત્યક્ષ કારણ છે. એનો અર્થ શું છે કે સંકેત થાય છે ત્યાં દર્શન મોહનો અભાવ થાય છે. સંકેત પહેલાં દર્શન મોહની મંદતા થાય છે. એ મંદતાનું મીટર શું, માપ શું? તો કે પહેલું માપ આ સત્પુરુષના ચરણમાં આવ્યો તે. બીજું માપ શું કે પોતાના સ્વરૂપને ઓળખાણ કરી તે. બસ આ બે એના આંખ મૂક્યા. હમ, આપણે આંખથી માપીએ છીએ ને, મીટર હોય તો કે ભાઈ અડધો મીટર, પા મીટર, 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, આ એના આંખ મૂક્યા કે આખો જે મીટર છે એનો આંખ છે. અહીંયા દર્શનમાં એનો એટલો એ જગ્યાએ ઘટે છે. જ્યારે કોઈ પણ જીવ નાનીના માર્ગે ચાલવાનો નિશ્ચય કરે અને બીજું બધું મૂકી દે છે ત્યારે એનો દર્શનમાં એટલો ઘટે છે કે એને બીજું સંકેત થવાની યોગ્યતા ત્યાં પ્રાપ્ત થાય છે અને આત્માની ઓળખાણ થશે અને આગળ જતા ક્રમે કરીને અવશ્ય પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. હા, એ તો ઘણા નજીક આવી ગયેલા ગુરુદેવ તો એમને પહેલાં મળી ગયા હતા. એ પહેલાં ગુરુદેવ પ્રત્યે તો અનન્ય ભક્તિ થઈ ગઈ હતી, ત્યાર પછી વિશેષ પુરુષાર્થ માર્ગ. એ હા, હું તો ફીલ તો હોના છે, કોઈક વિકલ્પ નહીં હોના છે, એ અંદર છે. આના હું તો હા લગ્ન થઈ જો ભાવના હોતી હૈ, સંસારથી છૂટવાની જ્યાં ભાવના અંદરથી થાય છે ત્યાં ફિલિંગ સ્ટેજમાં આવે છે. આ તો ઓછામાં ઓછે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, વધુમાં વધુ એને 15 ભાવ હોય, એ પહેલા પણ ચાલ્યો જાય. ના તો મેક્સિમમ લિમિટ લીધી છે, એ પહેલા પણ ચાલ્યો જાય. એ રીતે આ પ્રકારની ના વચનોથી બહુ સુગમ અને ઉત્કૃષ્ટ એવી વાત અહીંયા કરે છે. મુમુક્ષુને સુગમ પડે એવી અને ઉત્કૃષ્ટ વાત કરી છે. એ 22મા વર્ષે આ વાત કરી છે ને, 22ના આસો 1 વર્ષ પહેલાં.